પાંચે પરમેષ્ટિઓને નમસ્કાર કરીએ છીએ, પણ પાંચે પરમેષ્ટિઓ કરેમી ભંતેને વરેલા છે, પ્રતિજ્ઞાને વરેલા છે, માટે આપણે એની પાસેથી સત્ય મળે છે. તો આ પ્રતિજ્ઞાબદ્ધ જીવન હોવું જોઈએ. એ પ્રતિજ્ઞા સત્યનું ઉદ્ઘાટન કર્યા વગર રહેશે નહીં. છઠ્ઠું મંગલ શું છે? તો કે ગમે તેવી પરિસ્થિતિમાં પ્રશાંત વાહિતા, અર્થાત મનની અશાંતિ શ્રાવકને જીવનમાં કોઈ દિવસ ન હોય. જે બની રહ્યું છે તે મને મંજૂર છે, જે બની રહ્યું છે તે વિશ્વનિયંતાની દ્રષ્ટિની બહાર નથી, અને આવી ઇક્વેનિમિટી, ઇક્વિપોઇઝ શું આપે છે? સમતા આપે છે. તો આ સાત મંગલ પર્યુષણના દિવસોમાં લૌકિક મંગલ તરીકે આપણે ઉજવીએ, અને લોકોત્તર મંગલની જે વાત છે તે નિશ્ચય ધર્મની છે. અરહંપના નમસ્કારમાં સમ્યક દર્શન મળે છે. સમ્યક દર્શન એટલે દ્રશ્યમાંથી દર્શન ખકટીને દ્રષ્ટામાં જાય તે સમ્યક દર્શન. આ આંખ જગતને જોવા માટે હંમેશા તૈયાર છે. એ દ્રશ્યમાંથી દ્રષ્ટિ ખસી અને દ્રષ્ટામાં આવે તે લોકોત્તર મંગલ. જ્ઞેયમાંથી દ્રષ્ટિ જ્ઞાતામાં આવે તે સમ્યક જ્ઞાન નિશ્ચયથી. જીવ રમણતા જીવનમાં પ્રતિષ્ઠિત બને તે સમ્યક ચારિત્ર. આત્મરમણતા આવે તે સમ્યક તપ. યોગમાંથી ઉપયોગમાં જીવ જાય તે વીર્ય. મન વચન કાયાના યોગ આપણે સામે ચાલીને સંસારમાં વેરી દીધેલા છે, એને સંગ્રહિત કરીને પોતાના સ્વરૂપમાં લઈ જવું એ વીર્ય છે. અને ત્યાર પછી જીવોને અભયદાન, એ લોકોત્તર મંગલ છે. અને છેવટે સિદ્ધશિલાના વાસી બનવું એ અંતિમ મંગલ છે. તો અરિહંતની યાત્રામાં સાત લૌકિક મંગલ અને સાત લોકોત્તર મંગલની વાત આપની પાસે કરી. અંતમાં બે જ વાત કરીને પૂરું કરવું છે. રમણભાઈ સારા લેખક છે, 25-50 પુસ્તકો એમણે લખ્યા હશે. એમને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે તમારી પુસ્તકની પહેલી આવૃત્તિ છપાય અને પછી એ પહેલી આવૃત્તિમાં કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય તો બીજી આવૃત્તિમાં આપ શું કરો, એ શુદ્ધિને સુધારો. કે ભાઈ હવે સુધારો, કોઈ વિચારોને પણ પરિમાર્જિત કરવાની જરૂરત હોય તો એને પણ પરિમાર્જિત કરો. આપણે પણ આ માનવ ભાવમાં આવ્યા, આપણી પહેલી આવૃત્તિ તો જેવી હતી એથી હતી, પણ હવે બીજી આવૃત્તિ તો શુદ્ધ કરો. હવે જે દસવીસ વરસ આ પૃથ્વીના પાટલે રહેવું છે, ત્યારે આ બીજી આવૃત્તિ તો શુદ્ધ કરો કે બીજાને વાંચવાનું મન થાય. એટલા માટે આ જૈન ધર્મ મળેલો છે. 4 વરસ પહેલાં મને થોડીક એન્જાઇના પેઇન ઊભી થઈ અને ગભરાવી મૂકવામાં આવ્યો કે ભાઈ હવે તમે ધ્યાન રાખશો. અને અહીંયા મારા જે બેન ને દીકરીને એ તો એમ જ કહે કે હવે આ બંધ જ આવતા વર્ષથી. ખબર નહીં શું હતું, પણ આરાધનાના બળથી આનાથી પાર પામ્યો છું. આજે તો આ વાત જુદી છે, પણ ત્યારે પણ પ્રભુ પાસે એક પ્રાર્થના કરેલી હતી, અને એ પ્રાર્થના મારા સાધનાના રૂમમાં મેં લખેલી છે. રોજ સવારના પોરમાં વાંચું છું, કેમ કે આવો જ્યારે બનાવ બને ત્યારે સ્વાભાવિક રીતે રજિસ્ટર્ડ લેટર કહેવાય ને ગણપતભાઈ, રજિસ્ટર્ડ લેટર એને ખોલીને વાંચવો જોઈએ કે ભાઈ હવે જે તો 2 શબ્દો લખેલા હતા ભગવાનના સાધનાના મંદિરમાં, પ્રભુ જીવીશ તો તારા માટે જીવીશ અને મરીશ તો તારી પાસે આવીશ, તને ગમે એ કર, ધ ચોઇસ ઇઝ યોર્સ. આવી એક ખુમારીથી જો શ્રાવક આ પૃથ્વી ઉપર જીવતો થાય તો 2001ની સાલમાં હું ખાતરીપૂર્વક કહું છું કે આ જૈન દર્શન એ માત્ર 1 કરોડ જૈનોને તારવાનું નહીં, સારા એ જગતને તારવાનું દર્શન બની શકે. અને એટલા માટે જ આપની પાસે પ્રબુદ્ધ શ્રોતાઓ છો. પ્રબુદ્ધ શ્રોતાઓ પાસે એક જ અપેક્ષા છે, કે આને જીવનમાં ઓતપ્રોત કરીને એક શ્રદ્ધાના સિંચનથી એવું જીવન બનાવો કે આ જીવન જ બીજાને આદર્શરૂપ થઈ શકે. અરહમની યાત્રામાં પાંચ જ વિનંતી પ્રભુને કરવાની છે અને વિનંતી કરીને પૂરું કરવાનું છે. શું છે? તો કે હે પ્રભુ, મારા હૃદયમાં હંમેશા તારો વાસ હો, મારી આંખેથી તારું દર્શન હો. દર્શન પ્રભુની આંખેથી કરવું એ કેટલો બધો આનંદ છે. બધા જ નામ રૂપોમાં તારું જ દર્શન કરીએ, બધા જ નામ રૂપોમાં તારી જ સેવા કરીએ. સી ધ વર્લ્ડ ઇઝ ગોડ સીઝ ઇટ. ભગવાન આપણને ભગવાન જેવા જોવે છે ને આપણે બીજા માણસને પોતાના જેવા જોઈ શકતા નથી, એ જ આપણી મોટામાં મોટી કમનસીબી છે. પાંચ પગલા અરહમની યાત્રાના: હૃદયમાં પ્રભુનો વાસ, આંખમાં પ્રભુનું દર્શન, મુખેથી પ્રભુનું નામ. અને જેણે પણ મુખેથી પ્રભુનું નામ લીધું છે એનાથી સત્યવાણી સિવાય બીજું ઉચ્ચારી ન શકાય. નિતર ઉચ્છિષ્ટ બને, કદરૂપુ બને. સત્યવાણી નમોરી હંતાણમ જેની જીભ ઉપર છે એની જીભ ઉપર અસત્યવાણી આવવી ન જોઈએ. હૃદયમાં પ્રભુનો વાસ, આંખથી પ્રભુનું દર્શન, મુખેથી પ્રભુનું નામ, હાથેથી પ્રભુના કામ કરવા છે તો પ્રભુના કામ કરવા છે. આ મારું શાસન કોઈ પણ હિસાબે જો આગળ જાય તો એમાં આ હાથ કામમાં આવે તો એના કરતાં કોઈ બીજો વિશેષ મોટો પ્રોજેક્ટ નથી. અને પગ પ્રભુના તીર્થમાં જ ચાલે, પ્રભુના તીર્થમાં પગલા પડે. એ રીતે આ પાંચ માગણી પ્રભુ પાસે કરીને આપણે આપણી અરહમની યાત્રા આગળ વધારવાની છે. જન્મમાંથી સજ્જન બનીએ, સજ્જનમાંથી જૈન બનીએ, અને જૈનમાંથી નિરંજન બનીએ, એટલા માટે અરહમની યાત્રા છે. આપણી યાત્રા આવી એક સફળ બને અને આપણી બીજી આવૃત્તિ બહાર પાડીએ, એ જૈન યુવક સંઘ વેચવાની જવાબદારી લઈએ, તો પ્રવચન પૂરું કરવાનું મન થાય કે ભાઈ હવે સમય આવી ગયો છે કે આપણે માત્ર જ્યાં છીએ તેના કરતાં એક ડગલું ઊંચે આગળ જઈને આ શ્રમણ સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈએ. અમારા પૂજ્ય આચાર્ય ભગવંત હેમચંદ્ર સુરીશ્વરજી અને પ્રદ્યુમ્ન વિજયજીએ સંદેશો આપ્યો છે મુંબઈના પ્રબુદ્ધજનોને આ જૈન યુવક સંઘ દ્વારા. એક બાજુ પ્રજ્ઞાવાન ચેતનાવંત મુનિ ભગવંતો છે, એક બાજુ પ્રબુદ્ધ જૈનો છે. એ બંને છૂટા પડી ગયા છે. એ છૂટા પડી જાય, એ જો ભેગા થાય તો શક્તિ 100 ગણી વધે અને જૈન દર્શનનું કામ અદ્ભુત થઈ શકે. પણ એવો સુયોગ ક્યારે આવશે એ જ્ઞાની જાણે, કાળ બળ જુદું છે. પરંતુ આપને મારી એક જ વિનંતી છે કે શ્રમણ સંસ્કૃતિનો કોઈ વિકલ્પ નથી. કોઈ આપણને પૂછે વર્તમાન કાળમાં ગણપતભાઈ કે આ જગત ઉપર સૂર્ય ન હોય તો ચાલે, શું થાય? સૂર્ય જો આ પૃથ્વી ઉપર ન હોય તો શું થાય? એની કલ્પના જ કરી શકતા નથી. સૂર્ય ન હોય તો આ પૃથ્વી ઉપર જીવન જ ન હોઈ શકે. અલબત્ત સૂર્ય ન હોય તો સૂર્યની ગેરહાજરીમાં આવા નાના પ્રકાશના કિરણો વિજ્ઞાને આપ્યા. પણ શાસ્ત્ર એમ કહે છે કદાચ સૂર્યનો વિકલ્પ હોઈ શકે, અરિહંતનો વિકલ્પ નથી. અરિહંતનો વિકલ્પ નથી. અરિહંત જે મળ્યા છે સર્વજ્ઞ છે, કૃતજ્ઞ છે, સર્વાભિમુખ છે, સર્વોદયી છે, સર્વને તારનાર છે. એવા અરિહંત પરમાત્મા જેના પણ જીવનમાં મળ્યા છે એની શ્રીમંતાઈ એ આ જગતની ફૂટપટ્ટીથી માપી શકાય એવી નથી. એવા અરિહંતના ઉપાસકો પાસે આ સ્વાધ્યાય રૂપે આ યાત્રામાં આવવાનું આપને ઈજન છે. પાંચ પ્રકારના યાત્રીઓ આ વિશ્વ ઉપર કરે છે. એક હોય છે વિશ્વ મુસાફિર. પેકેજ ટૂર કરો છો ને, બહુ બહુ હમણાં ફેમસ થઈ છે. મુસાફરી કર્યા કરે, પર્યટન કર્યા કરે, એ પહેલા પ્રકારનો માનવી વિશ્વ મુસાફિર છે. થોડાક ગુણવાન માણસ બને એ વિશ્વ નાગરિક બને છે. હી બીકમ્સ એ પ્લેનેટરી પર્સન. એને એમ થાય છે કે મારી પણ ફરજ પણ છે. પણ જૈન દર્શનમાં આવેલો આ યાત્રી એ વિશ્વામિત્ર છે, સારા એ વિશ્વનો મિત્ર છે. અને વિશ્વામિત્ર કરતાં પણ આગળ ચાલીને એ વિશ્વયાત્રી બને ત્યારે તો એને માત્ર દેવાનો દેવાનો અને દેવાનો છે. આ દુનિયામાં લેવાનું કાંઈ નથી, દેવાનું જે લેવાનું હતું એ તો ત્રણ લોકના નાથે આપી દીધું. હવે આ માત્ર એક વિશ્વયાત્રી તરીકે ગીવ ગીવ એન્ડ ગીવ, લવ લવ એન્ડ લવ, મેડિટેટ એન્ડ રિયલાઇઝ, બસ આ એક આપણી વિશ્વયાત્રા ચાલે તો એને અંતે શું બને? તો કે વિશ્વદ્રષ્ટા બને. વિશ્વયાત્રી વિશ્વદ્રષ્ટા બને અને વિશ્વદ્રષ્ટા વિશ્વકર્મા બને. આવી એક તાકાત આ જૈન દર્શનમાં અરિહંતની આરાધનાથી રહેલી છે. આપની પાસે ખૂબ પ્રેમથી જે વાત થોડી કરી, મારો સ્વાધ્યાય આપના ચરણમાં પૂરો કરું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
સુષ્કાંતભાઈએ એમનો અવાજ તો રાજકોટમાં હતા ત્યારે જ બેસી ગયેલો હતો, અહીં આવ્યા અને આ વ્યાખ્યાન આપ્યું. થોડુંક એમને શ્રમ પણ પડ્યો છે, પણ એમનો અંદરનો ઉત્સાહ અને ઉલ્લાસ એટલા બધા હતા કે મને પૂરેપૂરી ખાતરી હતી કે સસ્કાંતભાઈ અવશ્ય વ્યાખ્યાન આપશે જ. એમના વ્યાખ્યાનમાંથી ઘણી પ્રેરણા મળે છે. આજે તો વિષય નાનો લીધો પણ એનો વિસ્તાર ઘણો મોટો. અહમમાંથી અરહમની યાત્રા અને તે નિગોદમાંથી જીવ છૂટો પડે અને ત્યાંથી ઠેઠ સિદ્ધશિલા સુધી પહોંચે તો ત્યાં સુધીની એની યાત્રામાં એને કેવા કેવા ભયસ્થાનો છે અને એને કેટલી સાવધાની રાખવાની છે અને એની સાથે સાથે એને કેટલી સજ્જતા કેળવવાની છે, આ બધી વસ્તુઓ એમને આપણને બતાવી. પાંચ પગલાંની અંદર બધી વાત આવી ગઈ. મનુષ્ય દેહ મળ્યો છે, નિગોદમાંથી નીકળેલા જીવને અકામ નિર્જરા કરતા 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 અનંત ભવો કરતા કરતા મનુષ્ય જન્મ મળ્યો છે. એ સાર્થક કરવો હોય તો આપણા હૃદયને, આપણા મુખને, આપણા હાથને, પગને, આંખને, આ દરેકને સાર્થક કરીએ. એ દરેકનું પોતાનું જે કાર્ય છે એ કાર્ય બહિર્મુખ ન બનતા અંતર્મુખ બને, માત્ર લૌકિક ન બનતા લોકોત્તર બને, મંગળરૂપ બને, અને એ બને તો જ આ જીવની યાત્રા અરિયંત પરમાત્માની ના લક્ષ્ય સાંસ સુધી પહોંચી શકે. આવું સરસ પ્રેરક પ્રવચન સસ્કાંતભાઈ આપ્યું છે એ માટે જૈન યુવક સંઘ તરફથી એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. નમસ્કાર.
મને દેવ દેવરા પ્રભુજી મને. સતાવે જૂઠી જગની માયા, જૂઠી જગની માયા, મારા મનને રોજ સતાવે જૂઠી જગની માયા, જૂઠી પ્રભુજી મને કેવું દેવરદાન, પ્રભુજી મને કેવું દેવરદાન, કરુણા સાગર હે જીન વર મને કેવું દેવરદાન, મારી દ્રષ્ટિમાં સુખ અને દુઃખ હો બંને એક સમાન, પ્રભુજી મને એવું દેવરદાન, પ્રભુજી મને એવું સાગર માં મારિયા જીવન નૈયા, મારિયા જીવન નૈયા, ડોલી રહી છે ભવ સાગર માં મારિયા જીવન નૈયા, મારિયા જીવન નૈયા, તાર લગાવજે નૈયા અભિમાન, પ્રભુજી મને કેવું દેવરદાન, પ્રભુજી મને કેવું દેવરદાન, કરુણા સાગર હે જીન વર મને કેવું દેવરદાન, મારી દ્રષ્ટિમાં સુખ અને દુઃખ હો બંને એક સમાન, પ્રભુજી મને કેવું દેવરદાન, પ્રભુજી મને કેવું દેવરદાન.